એને એને જે પૈસા મળતા હશે એ પૈસા લેવામાં જરાય ગાંઠ પણ કરતી હશે ખરી? એના આગળના બીજા પ્રોગ્રામના ટાઈમ નક્કી કરવાના હોય એ માટે પૂરેપૂરી સભાનતા સાથે કામ કરતી હશે કે નહીં? એ ઘરે જઈને એના જે કંઈ પણ સ્વજનો હશે એ સ્વજનોની સાથે બહુ વ્યવસ્થિત વર્તાવ કરતી હશે કે નહીં? તો અહીંયા આગળ તો હમણાં સાવ ગાંઠપણના દેખાવો કરતી હતી, ડોક્ટર સાથે ઝઘડતી હતી, નર્સ સાથે ઝઘડતી હતી, માણસો સાથે તોડફોડ કરતી હતી, સાવ ગાંઠપણના ચાળાઓ કરતી હતી ને આ આવું. હા, કારણ કે એનું નાટક હતો ને નાટક વખતે નાટકને બરોબર ભજવવું જોઈએ. પણ હકીકતમાં જે ડાયો હોય એ નાટક સારું ભજવે અને અંદરથી સલામત હોય. આપણે ડાયા છીએ કે ગાંડા? સાચે સાચ જે ડાયો હોય કદાચ ગાંડો પણ બને તો એનું ગાંઠપણ પણ બહુ અપ ટુ ડેટ હોય. અને ખરેખર જે ગાંડા હોય કદાચ ડાયાનો દેખાવ કરતા હોય તો એ નકામા છે. આપણે ડાયા છીએ કે ગાંડા છીએ? કોઈ ગાંઠ પણ તો આપણને લાગ્યું નથી ને કે જે વાસ્તવિકતા નથી અને આપણે વાસ્તવિકતા સ્વીકારીને ચાલી રહ્યા છીએ. વિનય વિજયજી મહારાજ કહે છે, યાદ રાખજો, આ દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ એ વાસ્તવિકતા નથી. કારણ કે આ દુનિયા એ બીજું કંઈ નથી, રંગસ્થાનમ પુદ્ગલાનામ નટાનામ. પુદ્ગલોનું અને નટોનું આ રંગસ્થાન છે, રંગમંચ છે. એની ઉપર જે કોઈ પણ તત્વો આવતા હોય એ માત્ર નાટકનો પાઠ ભજવે છે, બાકી કંઈ જ નથી. અને તમે જે કંઈ પણ જુઓ, જે કોઈ પણ વ્યક્તિના પરિચયમાં આવો, તમે જે કંઈ પણ કરો એ બધું આ સાવધાનીને જાગ્રત રાખીને કરજો કે આ પણ હું એક નાટક કરી રહ્યો છું, મારી સાથે જે બીજા કરી રહ્યા છે એ પણ એક નાટક કરી રહ્યા છે, બાકી વાસ્તવિકતા કશું જ નથી. જ્યાં અમારો સમય પૂરો થશે અને પડદો પડશે એટલે એ એના રસ્તે પડી જશે, હું મારા રસ્તે પડી જઈશ. રંગમંચ ઉપર આવ્યા હોય ત્યારે બધા સાથે હોય સ્ટેજ ઉપર, પણ નાટક પૂરું થઈ જાય એટલે બધા પોતપોતાના ઘરે પહોંચી જાય. નાટકની અંદર પતિ પત્નીનો દેખાવ કરનારા પછી બહાર જઈને કે હાલ આપણે પતિ પત્ની છીએ તો માર ખાય કે બીજું કંઈ થાય? એટલે આ તો નાટક હતું, સાચે સાચે એવું ન કરાય. એમ આ દુનિયામાં જે પણ કર્મસૂત્ર તારે આપ્યું છે કરો, પણ અંદરની સાવધાની જે જીવંત રાખીને કરો કે ઠીક છે આ પણ એક તબક્કો છે, પણ છેવટે તો મારે તો મારા ઘરે પહોંચવાનું છે. નાટક ગમે એટલું લાંબુ હોય, નાટકના અંક ગમે એટલા પડતા હોય અને ગમે એવું મસ્ત નાટક જામ્યું હોય, પણ છેવટે એનો એન્ડ આવે છે ને માણસ પોતાના ઘર તરફ દોટ મૂકે છે. એમ આ વિશાળ રંગમંચની ઉપર જીવન જીવતો આપણો આ જીવાત્મા અનેક નાટકોના પાઠ ભજવી રહ્યો છે, નવા નવા અંક એના ઉભા થઈ રહ્યા છે, પણ છેવટે પતાવીને એને પોતાના ઘર તરફ દોટ મૂકવાની છે ને ઘરે પહોંચશે ત્યારે એને શાંતિ મળવાની છે. જ્યાં સુધી આ રંગમંચ ઉપર નાટક જ કર્યા કરવાના હોય તો છેવટે તો થાક લાગે કે નહીં? કેટલા કલાક સુધી નાટક કરી શકે માણસ? આપણને કેમ થાક લાગ્યો છે? શેનો ઉદ્વેગ આવ્યો છે? જીવનના રસો કેમ તૂટતા જાય છે? કારણ કે નાટક બહુ લાંબુ ચાલી ગયું છે આપણું. હવે તો ડાપણ હોય તો આ જલ્દી નાટકનો અંત લાવો, જલ્દી ઘર ભેગા થાવ, સાચી શાંતિ ત્યાં મળવાની છે. અને એ ઘર 14 રાજલોકના અંતે છે, જ્યાં આગળ અનંત પરમાત્માની ચેતનાઓ એકબીજાની અંદર વિલીન થઈ ગઈને સમાઈ ગઈ છે. ત્યાં આગળ જગ્યાનો કોઈ તોટો જ નથી. ઘણા લોકો કે આટલા બધા મોક્ષે જાય તો સિદ્ધશિલામાં રહે કેવી રીતે? પછી ત્યાં સંકડાશ ન થાય? સિદ્ધશિલા ગમે એટલી ભલે ને જેટલા લાખ યોજનની હોય, 43 લાખ યોજનની માની લો, પણ છેવટે તો અનંત કાળથી અનંત આત્માઓ સિદ્ધ થતા જ રહ્યા છે, થતા જ રહ્યા છે. અને બધા સિદ્ધશિલા ઉપર જાય તો ત્યાં સંકડાશ ન થઈ જાય પછી? કોઈ દિવસ તમને આ વિચાર આવ્યો તો ખરો? ચાલો આપણે પણ ત્યાં જઈશું, કેટલા બધા ગયા છે, કેમ રહેવા છે, આટલા બધા કેવી રીતે રહી શકે? તમારા રૂમની અંદર, ઘરના રૂમની અંદર એક દીવો પ્રગટાવ્યો હોય, એ દીવાની જ્યોત અને એનો પ્રકાશ આખા હોલમાં પથરાયેલો હોય, ત્યાં બીજો દીવો લઈ આવો તો એની જ્યોતને એનો પ્રકાશ, ત્રીજો દીવો લઈ આવો તો એનો પ્રકાશ, 100 દીવા લઈ આવો તો એનો પ્રકાશ, એક દીવાનો પ્રકાશ પણ આખા રૂમમાં ફેલાઈ શકે, અને 100 દીવા ભેગા થાય તો પણ એનો પ્રકાશ એ જ રૂમમાં ફેલાઈ શકે, ત્યાં સંકળાશ પડે છે કઈ? જ્યોતિ જયારે જ્યોતિમાં વિલીન થઈ જાય છે, તેવું જ પુંજ જયારે તમામ આવરણોથી મુક્ત બની જાય છે, ત્યારે પરમાત્માની વિશુદ્ધ ચેતનાઓ એ એક ચેતના બીજી ચેતનાની અંદર પ્રકાશની જેમ ઓગળતી જાય છે ને વિલીન થતી જાય છે. ત્યાં આગળ કોઈ સંકળાશના અવકાશ નથી, ત્યાં આગળ કોઈ એના વિચારો નથી. અને છેવટે એમાં જ મજા છે, ઓગળી જવામાં મજા છે. આપણે ઓગળી જવાનું છે, એક દિવસ વિલીન થઈ જવાનું છે. જ્યાં સુધી આપણે આપણું અલગ વ્યક્તિત્વ ટકાવી રાખશું, અસ્તિત્વની અંદર, અનંત અસ્તિત્વની અંદર આપણે ઓગળી નહીં જઈએ, ત્યાં સુધી ધન્યતા આપણને પ્રાપ્ત નહીં થઈ શકે. અને એ માટે આ 14 રાજલોકમય વિશ્વનું ચિંતન કરીને સતત આપણે આપણી ચેતનાને એનાથી ઉપર ઉઠાડવાની છે. અત્યારે જે 3 લોકમાં જીવન જીવી રહ્યો છું, એ દુનિયા કેટલી વિશાળ છે, એ દુનિયામાં મારું શું અવસ્થાન છે, મારું કેટલું મહત્વ છે, એનો વિચાર કરીને આપણા અહંકારને ઓગાળી દેવાનો છે પહેલા તો. અને અહંકાર ઓગળી ગયા પછી જાગ્રત બનેલી આપણી ચેતનાને આપણે વિશ્વની યાત્રાએ લઈ જવાની છે કે આ મારો જીવ નરકની અંદર ગયો ત્યારે કેવી કેવી અનુભૂતિઓ એને કરી હશે, પશુના અવતારો જયારે એને મળ્યા હશે ત્યારે પણ એની શું શું હાલતો થઈ હશે, અને ક્યારેક ક્યારેક આ દેવલોકના સુખોની અંદર પણ એ મુકાઈ ગયો હશે ત્યારે એ કેવો એમાં આસક્ત બની ગયો હશે. પણ આજે આજે એનું કોઈ સ્મૃતિઓ પણ છે ખરી? બે ચાર જન્મની પહેલા કદાચ ક્યારેક કોઈક દેવલોકમાં હશું, એની કોઈ સ્મૃતિ, એની કોઈ યાદ, એની કોઈ અનુભૂતિ આજે છે? કઈ નથી. ક્યારેક આપણે નરકની અંદર ચાલ્યા ગયા હશું ને ભયંકર ત્રાસ આપણી ઉપર ગુજારાયા હશે, એની કોઈ યાદ, એની કોઈ અનુભૂતિ આપણને છે? નહીં, કઈ જ નથી. જે કઈ છે બહુ થોડાક ટાઈમ માટેનું હોય છે અને અને એ થોડાક ટાઈમ જ્યાં પસાર થઈ જાય ત્યાં વળી પાછી નવી અનુભૂતિઓમાં આપણે મુકાવાનું હોય છે અને એ અભિવ્યક્તિઓ અને અનુભૂતિઓમાં સતત ચક્કર માર્યા જ કરવાના, માર્યા જ કરવાના, માર્યા જ કરવાના, અને છતાં આપણને કોઈ શરમ નથી આવતી, કોઈ શરમ નથી આવતી. આ વિશાળ રંગમંચની ઉપર આપણે કેવા કેવા નાટકો ભજવ્યા છે, કેવી કેવી કાકલુદીઓ અને માંગણીઓ કરી છે, કેવા કેવા ભિખારી વેળા આપણે કરતા આવ્યા છીએ, એની કોઈ આપણને લાજ શરમ એનો કોઈ વિચાર ક્યારે પણ આવ્યો ખરો? કે અનંત સુખનો સ્વામી મારો આ આત્મા આજે આ પાંચ ઇન્દ્રિયના વિષય સુખોના ચપ્પણિયા લઈને સંસારના રંગમંચ ઉપર સુખની ભીખ માંગવા માટે નીકળ્યો છે કે આ ઇન્દ્રિયના ભોગવટા દ્વારા મને સુખ મળી જશે, આ ઇન્દ્રિયના ભોગવટા દ્વારા મને સુખ મળી જશે, અહીંથી સુખ મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે. અનંત સુખનો સ્વામી છે આ મારો આત્મા અને આજે આ નાનકડા ચપ્પણિયાઓ લઈને ભીખ માંગી રહ્યો છે. આ હું શું કરી રહ્યો છું? અરર, મને આવું શોભે? મોટો મહારાજા નગરની શેરીઓમાં અને ઢેઢવાડામાં જઈને ભીખ માંગે તો કેવું કહેવાય? એના જેવી આજે મારી હાલત થઈ ગઈ છે અને તે છતાં હું એમ સમજુ છું કે હું બહુ સુખી છું, હું એમ સમજુ છું કે હું બહુ ડાયો છું, હું એમ રાચું છું કે મારા જેવો તો આ દુનિયામાં બીજો કોઈ છે નહીં. અરે કેટલી બધી આ મારી મૂર્ખતા છે. લોકસ્થિતિનું ચિંતન કરતા કરતા આ પોતાની અવસ્થાઓના ચિંતનમાં એવા ઉતરી પડવાનું છે કે જે અવસ્થાઓનું ચિંતન આપણને આપણા વ્યક્તિત્વની કંગાલિયતને જાગૃત કરી દે અને એ વ્યક્તિત્વના ખ્યાલોથી ઉપર ઉઠીને આપણે એના કારણે ઉભી થતી અશાંતિઓ, એના કારણે ઉભા થતા સંઘર્ષો, એના કારણે ઉભી થતી આસક્તિઓ, આ બધામાંથી મુક્ત બની શકીએ અને સહજ સુખ અને સહજ શાંતિને પ્રાપ્ત કરી શકીએ. ભાવના 11મી ભાવનાનું ચિંતન એટલે બીજું કઈ જ નથી. અહીં દેવલોક છે ને અહીં નરક છે ને અહીં ગ્રહ્યક છે ને અહીં વૈમાનિક છે ને અહીં ભવનપતિ છે ને અહીં યંત્ર છે, જે જ્યાં જે છે તે છે. માત્ર એનો વિચાર કરીને કંઈ અટકી નથી જવાનું, એથી આપણને શું ફાયદો? ચાલો જ્યાં જે પણ હશે તે હશે. પણ ખરેખર તો એ વિરાટતાનું દર્શન કરીને એમાં પછી પોતાની જાતને મુકતા મુકતા ચાલવાનું છે કે આ એક સાત નારકની દુનિયા આટલી વિરાટ, એમાં મારું સ્થાન શું, એમાં મેં કઈ કઈ અનુભૂતિઓ કરી, એમાં હું કેવો કેવો પસાર થયો, આ તિરછા લોકની અંદર મારું સ્થાન શું, એની ગણતરી કેટલી, એનું મહત્વ કેટલું, મને ઓળખનારા કેટલા, ચાર જણાએ મારું અપમાન કર્યું તો પણ શું અને ચાર જણાએ મારું સન્માન કર્યું તો પણ શું. આ દુનિયાની અંદર કોઈકે તમને ગાળ દઈ દીધી, કેટલી મોટી દુનિયા છે આ, એમાંથી તમને કોકે ગાળ દીધી એ કેટલા જાણે છે? કેટલા જાણે છે? 5, 10, 15 જણા. મુંબઈની વસ્તી કેટલી? કેટલી વસ્તી? 80 લાખ? 90 લાખ? 90 લાખ માણસો માંથી માત્ર 9 જણાની સામે તમને કદાચ કોકે ગાળ દઈ દીધી. એનો અર્થ એ કે તમે આવા છો કે તમે તેવા છો એવા અસભ્ય શબ્દો જે તમને કહેવામાં આવ્યા એ માત્ર 90 લાખ માંથી 9 માણસો જાણે છે. બાકીના 89,99,991 માણસોને કઈ ખબર નથી કે તમે નાલાયક છો. તો આપણે આ 9 જણાએ જાણ્યું એને મહત્વ આપવાનું કે કોઈ આપણને ખરાબ નથી જોતું કે નથી જાણતું એનો વિચાર કરીને રાજી થવાનું? અરે આપણે લોકસ્થિતિનું ચિંતન કરતા ક્યાં આવડે છે આપણને? અને એ જ રીતે કદાચ 4 જણાએ પ્રશંસા કરી દીધી 200 માણસની વચ્ચે, તો આ 90 લાખ માણસની વચ્ચેથી માત્ર 200 જણાએ જાણ્યું કે આ માણસ બહુ સારો માણસ છે. બાકીના લોકોને તો કઈ ખબર જ નથી સારો શું ને ખોટો શું તમે છો એની પણ કોઈ ગણતરી નથી, એની પણ કોઈ નોંધ લેવાતી નથી. અને એવા 89,99,800 માણસ એ જાણતા નથી કે આ દુનિયાની અંદર કાંતિલાલ કે શાંતિલાલ એટલે કઈ જડીબુટ્ટીનું નામ છે. એને કઈ ખબર નથી કે એ માણસે શું સારા કામ કર્યા છે અને કોઈને કઈ ખ્યાલ પણ નથી. અને માત્ર 200 જણાની વચ્ચે એક સન્માન પત્ર આપવામાં આવ્યું તો એમાં ફૂલી જવાનું હોય? અરે વિચાર કરો, આ દુનિયાની અંદર મને કોઈ ઓળખતું એ નથી, આ તો 200 જ જણા ઓળખે છે માત્ર. એટલે એ વિચાર આપણા અહંકારને તોડી નાખશે. નાની નાની વાતોને આપણે આપણી નાનકડી પ્રવૃત્તિને એટલું બધું મહત્વ આપીએ છીએ. આપણો અહંકાર કેટલો વિકૃત બન્યો છે, આપણો અહંકાર કેવો છંછેડાયેલો છે કે નાનકડી પણ આપણી વાતને આપણે તો એટલી બધી મોટી રીતે જોઈ લેતા હોઈએ છીએ ને લઈ લેતા હોઈએ છીએ કે જેના કારણે આપણે ભાન ભૂલી જતા હોઈએ છીએ. એક મહારાષ્ટ્રીયન કવિએ માણસના અહંકાર ઉપર બહુ સારો એક કટાક્ષ કર્યો છે કે એક માણસ એક દિવસ દરિયા કિનારે ગયો એક માણસ એક દિવસ દરિયા કિનારે ગયો અને દરિયા કિનારે જઈને સમુદ્રની જે ભરતી આવતી હતી, સમુદ્રના પાણીની જે છાલકો આવતી હતી, ત્યાં આગળ છેક કિનારે ઉભા રહીને એને પેશાબ કર્યો. અને એ પછી બાકીની આખી જિંદગી એણે એ જોવામાં વિતાડી કે મેં આટલું સમર્પણ કર્યું છે દરિયામાં, દરિયાની સપાટી કેટલી વધે છે. આખી જિંદગી એ જોવામાં કિનારે બેસીને એને વિતાડી કે મેં આટલું ઉમેરણ કર્યું દરિયાની સપાટી વધે છે કે નહીં, કેટલી વધી. એટલે આવા ગુગવતા મહાસમુદ્રની અંદર તું જઈને એક પેશાબ કરી આવે એનાથી દરિયાની સપાટી વધવાની છે. આ વિશાળ સમુદ્રની અંદર તારા પેશાબનું મહત્વ કેટલું. એમ માણસ ગમે એટલા સારા કામો કરતો હોય, ગમે એવી કદાચ પ્રવૃત્તિઓ કરતો હોય, એનું સ્થાન કેટલું. જ્યાં આગળ અનંત સુકૃતો થઈ રહ્યા છે આ દુનિયાની અંદર, અનંત સત્કાર્યો થઈ રહ્યા છે, બહુ વિશાળ પાયે થઈ રહ્યા છે, ત્યાં આગળ એક નાનકડું કદાચ આપણે કોઈ કંઈક સત્કાર્ય કર્યું એમાં દુનિયાની અંદર એની શું ગણતરી છે. પણ શા માટે આપણે આપણી જાતને આટલું બધું મહત્વ આપી દેતા હોઈએ છીએ. મેં આમ કર્યું, હું આમ કરું છું. એટલે તું એટલે કોણ, પણ શું હેસિયત છે તારી, તું એટલે કઈ જ નથી. આ વિરાટ વિશ્વનું ચિંતન કરો ત્યારે ખબર પડે કે ત્યાં આગળ તો શું શું ચાલી રહ્યું છે, એમાં ક્યાં અહમમાં આવવા જેવું છે. પણ આપણે તો એક નાનકડું સત્કાર્ય જીવનમાં ક્યારેક કોકવાર કરી દેતા હોઈએ છીએ અને જીવનભર સુધી એના ગાણા ગાતા રહીએ છીએ અને અનેક ઠેકાણે એનું પ્રદર્શન કરતા ફરીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણા કરતા પણ ચડી જાય એવા મહાન સત્કાર્યો આ દુનિયામાં કેટલા થઈ રહ્યા છે. અત્યારે આ પડે પણ આ વિરાટ વિશ્વની અંદર કેટલાય સજ્જનો કેટલાય સત્કાર્યો કરી રહ્યા હશે કે નહીં, આપણી કઈ ગણતરી છે. એમાં આ વિચાર આવશે ત્યારે આપણો અહંકાર તૂટી જશે. અને અત્યારે આ પડે આ વિરાટ વિશ્વની અંદર કેટલાય અયોગ્ય આત્માઓ અને પાપાત્માઓ ભયંકરમાં ભયંકર જાતના પાપો પણ કરતા હશે કે નહીં. અત્યારે આ પડે દુનિયાની અંદર ક્રૂર હિંસાઓ ચાલુ હશે કે નહીં, જૂઠની રમતો ચાલતી હશે કે નહીં, કોઈ માણસ કોઈનું ખિસ્સું પણ કાપતો હશે કે નહીં, કેટલાય વ્યભિચારો કરતા હશે કે નહીં, કેટલાય લૂંટ ચલાવતા હશે કે નહીં. 18 પાપસ્થાનકોમાંના બધા જ પાપો કદાચ આ પડે અત્યારે આખી દુનિયામાં ભયંકર રીતે ચાલી રહ્યા હશે. આટલા બધા દુષ્કાર્યો અને પાપો ચાલી રહ્યા છે, આપણને કંઈ લેવા દેવા છે એની સાથે? આપણે નથી જાણતા માટે એનો આપણને કોઈ વિચાર પણ છે, એનો કોઈ એ માટેનો આપણા હૃદયમાં કોઈ તિરસ્કાર પણ છે? તો પછી આજે કદાચ તમારી નજર સામે કોઈ વ્યક્તિએ કંઈક અનુચિત વર્તન કર્યું, કદાચ કોઈકનાથી કોઈક પાપ થઈ ગયું, લોકસ્થિતિ ભાવનાનું ચિંતન ગમે તેવા પાપીને પણ જોઈને તિરસ્કાર નહીં પ્રગટવા દે મનની અંદર કે આણે તો આટલું પાપ કર્યું ને મેં જોયું, બાકી તો આ પડે અત્યારે દુનિયામાં કેટલા બધા પાપો ચાલતા હશે, મારે શું લેવા દેવા છે, હું નથી જાણતો તેની સાથે મને કંઈ છે, તો આ જાણીને શા માટે મારે મન બગાડવું જોઈએ. લેટ ગો કરો, એને એને ધ્યાનમાં જ ન લો, એનો વિચાર જ ન કરો. આ જીવન કોઈકની ક્ષતિઓ વિચારવા માટે નથી, આ જીવન કોઈકના પાપોનું દર્શન કરવા માટે નથી, આ જીવન કોઈક ચૈતન્યથી વિરસતા જીવાત્માઓ પ્રત્યેનો તિરસ્કાર ભાવ કેળવવા માટે નથી, આ જીવન કોઈકના સદગુણો જોવા માટેનું છે, આ જીવન કોઈક ચેતનાની સાથે નિકટતા પ્રાપ્ત કરવા માટેનું છે, આ જીવન જીવનને ધન્ય બનાવવા માટેનું છે. જ્યારે કે આ વિરાટ વિશ્વની અંદર બધું જ ચાલી રહ્યું છે, હું નથી જાણતો તો મને શું લેવા દેવા છે, તો શા માટે આ પણ મારે જાણવું જોઈએ, એમાં તાપસી પુરાવવી જોઈએ, એમાં રસ લેવો જોઈએ, એ કરીને મને શું મળવાનું છે? કોઈક આત્મા પ્રત્યેનો તિરસ્કાર કેળવાવાનો છે, પરિણામે મારો આત્મા મલિન બનવાનો છે, છેવટે એ આત્મા ભ્રમણાઓમાં કારણે એનું ભ્રમણ વધારી નાખવાનો છે. આવી ભૂલ મારે કરવાની જરૂર છે? દુનિયામાં બધું ચાલ્યા જ કરે, જોયાનું દુઃખ છે ને, જોવું જ નહીં તો કઈ ઉપાધિ ખરી? લોકસ્થિતિ ભાવનાનું ચિંતન આ વિરાટ વિશ્વની અંદર ચાલતા સત્કાર્યોનું પણ આપણને એક દર્શન કરાવે છે અને એ આપણા અહંકારને તોડી નાખે છે અને આ દુનિયાની અંદર ચાલતી ભયંકર પાપાચરણની પ્રવૃત્તિઓનો પણ આપણને ખ્યાલ અપાવે છે અને પરિણામે આપણા ચિત્તની જે કંઈ પણ દુર્ભાવનાઓ છે અને તિરસ્કાર ભાવો છે એને પણ એ ઓગાળી નાખે છે. અને એ બધાની વચ્ચે છેવટે માણસ પોતાના મનનું સમાધાન એ રીતે કરે છે કે આમાં આસક્ત થવા જેવું નહીં ને આમાં અકળાવવા જેવું નહીં, કારણ કે જે કંઈ પણ છે એ માત્ર એક નાટકનો શો છે. હકીકતમાં આ માણસ આવું કંઈ કરે એમ નાટકના સ્ટેજ ઉપર કદાચ એવો જ પાઠ ભજવવાનો હોય કે પેલો દારૂ પીએ છે ને પછી લથડિયા મારે છે, ભલે એને થમ્સઅપ જ ગ્લાસમાં નાખેલું હોય, પણ એને દેખાવ દારૂ પીવાનો કરવાનો હોય અને દારૂ પીએ અને પછી આમ ખોટો વડો લથડિયા મારતો મારતો આમ ચાળાઓ કરે, તો એને જોઈને આપણે એને દારૂડિયો માની લઈએ છીએ? નહીં, એ તો દારૂડિયા દેખાવાનો એક નાટકનો પાઠ ભજવી રહ્યો છે, એ એનો પાઠ ભજવે છે, બાકી હકીકતમાં એને આપણે દારૂડિયો માનતા નથી. એમ કર્મની કોઈક અનાધિકારની પરાધીનતાના કારણે, કર્મના વિચિત્ર ઉદયોના કારણે આજે આ જીવ કદાચ કોઈક એક પાપ કરી રહ્યો છે. પણ એ પણ કર્મસૂત્રધારે આપેલો એનો એક પાઠ છે નાટકનો. બાકી હકીકતમાં આ શુદ્ધ સ્વરૂપી આત્મા આવું કરે નહીં, માટે એને પાપી માનવાની ભૂલ કરાય નહીં. નાટકના સ્ટેજ ઉપર દારૂ પીતાને જો દારૂડિયો મનાય નહીં, તો દુનિયાના રંગમંચ ઉપર કર્મને પરાધીન પડેલો આત્મા કોઈક પાપોથી ખરડાય તો એને પાપી માનીને તિરસ્કાર ભાવ કેળવાય નહીં. લોકસ્થિતિ ભાવનાનું ચિંતન આપણા મનને આ એક નવી દ્રષ્ટિ આપે છે. લોકસ્થિતિ ભાવનાનું ચિંતન આપણને આપણા તમામ અહંકારોને ઓગાળી નાખવાની તાકાત આપે છે. એ કહે છે કે ભાઈ જે કંઈ પણ છે એને બહુ મહત્વ ના આપો. નાટકના સ્ટેજ ઉપર રાજા બનવાનું આવ્યું, મુગટ પહેર્યો, છડી પોકારાઈ, સિંહાસન ઉપર બેઠા છો, સૌ આવીને સલામ ભરે છે, તમે સૌની સલામ ઝીલો છો, પણ એ આખરે નાટકનો એક પાઠ છે. જ્યાં એ તમારું કામ પૂરું થયું ને પડદામાં જશો એટલે એ જ તમારી છડી પોકારનારા કાનપટ્ટીએ પકડશે, એલા કેમ આમ બરોબર તે ન કર્યું, કારણ કે આ ક્યાં હું સાચે સાચ રાજા હતો, આ તો એકમાત્ર શો હતો. માટે એને કોઈ દિવસ સત્ય માની ન લેવાય. જે નાટકને સત્ય માની લે એના જીવનમાં અશાંતિ ઉભી થયા વિના રહે નહીં, અને જે સત્યને પણ નાટક તરીકે જોતા શીખી જાય એને શાંતિની ઉપલબ્ધિ થયા વિના રહે નહીં. દર્શન તો એ સાચું કહેવાય જે આપણને છેવટે શાંતિ અને શુદ્ધિના માર્ગે લઈ જાય, સત્ય. પછી એ સત્યને પણ જો નાટક તરીકે જોતા આવડે તો એ પણ ખોટું નથી. જો એ આપણને શાંતિ અપાવતું હોય તો ભલે ને સત્ય છે, છતાં તમે એને નાટક તરીકે જ જુઓ, અને જે નાટક છે એને પણ જો તમે સત્ય માની લેશો તો અશાંત થયા વિના રહેશો નહીં. શાંતિની ઉપલબ્ધિનો માર્ગ બતાડતા વિનય વિજયજી મહારાજ આ વાત આપણને કરી રહ્યા છે કે વિરાટ આ 14 રાજલોકમાં વિશ્વની અંદર આ અનંત કાળની અંદર આ જીવાત્માએ કોઈ સ્થળ બાકી રાખ્યું નથી. એણે દરેક ઠેકાણે જન્મો લીધા છે, એ દરેક પરિસ્થિતિઓમાંથી પસાર થયો છે, એણે બધી જાતના પાઠ ભજવ્યા છે. જે વખતે જે અવસરે જે ભાવમાં જે ગતિને અનુરૂપ કર્મસૂત્રધારે જેવા જેવા એને નાટક કરવાના કીધા એવા બધા એ નાટક કરતો આવ્યો છે. પડદો પડે એટલે વળી પાછો નવો ડ્રેસ પહેરવા માટે ચાલ્યો જાય છે, વળી પાછા નવા રૂપરંગ સાથે પાછો એ રંગમંચ ઉપર આવી જાય છે, વળી એનું અહીં કામ પતાવીને વળી પાછો પડદાની અંદર ચાલ્યો જાય છે. અને આ ચક્કર સતત ચાલતું જ રહ્યું છે, ચાલતું જ રહ્યું છે, ચાલતું જ રહ્યું છે. પણ ભૂલે ચૂકે પણ ભૂલતા નહીં કે આ એક નાટક છે. બસ આટલો ખ્યાલ હશે તો તમે જિંદગી જીતી જશો, અને જો આ ખ્યાલ ભૂલી ગયા તો અશાંતિનો પાર નહીં રહે. લોકસ્થિતિ ભાવનાનું ચિંતન આપણને આ રીતે એક જીવનની નવી દ્રષ્ટિ આપે છે. વાસ્તવિકતાને પણ એક જુદી જ રીતે જોતા એ આપણને શીખવાડે છે કે જે દ્રષ્ટિ આવી જાય તો આપણા જીવનમાં બીજાઓ પ્રત્યેના તિરસ્કારો ખસી જાય અને આપણી જાત માટેના અહંકારો તૂટી જાય, અને જેના જીવનમાંથી અહંકાર અને તિરસ્કારના દોષો ગયા એના જીવનમાં શાંતિ અને શુદ્ધિ સુલભ બની ગયા વિના રહે નહીં. આપણે આજે અનેક પ્રકારની અશાંતિઓથી ઘેરાયેલા છીએ, કારણ કે બીજી વ્યક્તિઓની નાની નાની પ્રવૃત્તિને પણ આપણે એટલું બધું મહત્વ આપીએ છીએ અને સત્ય માની લઈને એની સાથે સંઘર્ષ ઉભા કરી દઈએ છીએ. પણ તે વખતે એમ લાગે કે ના, આ તો એક નાટક છે. હકીકતમાં આ માણસ પોતે એવો નથી, પણ કોઈક પરાધીનતાના કારણે આવું કામ કરી રહ્યો છે તો એની ઉપર ગુસ્સો. માની લો કે તમારો એકનો એક દીકરો છે, બહુ ડાયો હતો, બહુ બુદ્ધિશાળી હતો, બહુ હોશિયાર હતો, બહુ વિનય અને વિવેકી હતો, પણ એ 20 વર્ષનો થતાની સાથે અચાનક કોણ જાણે શું થઈ ગયું ને ગાંડો થઈ ગયો, મગજનો કંટ્રોલ એને ગુમાવી દીધો. એવો પાગલ છોકરો, ગાંડો છોકરો તમારા ઘરની અંદર છે, અને એ ગાંડો છોકરો તમારી સામે ગમે તેમ બોલે કે એ ગાંડો છોકરો ગમે તેવા ચેનચાળા કરે કે ક્યારેક તમે બે લાફા મારી દે તો તમે શું કરો, શું કરો? તમને ખબર છે કે આ છોકરો આવો હતો જ નહીં 20 વર્ષ સુધી, તો કેટલો સરસ હતો એ, કેટલો વિનય અને વિવેકી હતો, પણ અત્યારે આવું કરે છે કારણ કે કંટ્રોલ નથી એના હાથમાં, એ ગાંડો થઈ ગયો છે. ગાંડા માણસ ઉપર કોઈ દિવસ ગુસ્સો કરા? એની તો વધુ દયા ચિંતવવાની હોય, એની પ્રત્યે કરુણા જાગે, એની પ્રત્યે દયા આવે, એની પ્રત્યે વધુ વાત્સલ્ય ભાવ આવે, અને એને કેમ સારું થઈ જાય એવો વિચાર થાય. પણ એની સામે એ ગમે તેમ કરે છે એટલે આપણે ગમે તેમ કરીએ? માને કયો દીકરો વધુ વાલો લાગે? બે દીકરાઓ, એક બહુ ડાયો હોય અને એક બિચારો ગાંડો થઈ ગયો હોય, તો માં વધુ સંભાળ કોની લે? કોની? ગાંડન? પણ એ તો સાવ ઢંગધરા વિનાના કામો કરે છે, નુકસાન કરે છે, એલફેલ બોલે છે, લાગ આવે તો હાથ ઉગામે છે, છતાં માનું હૃદય વાત્સલ્ય સિવાય એના મનમાં કોઈ ભાવ હતો નથી. કેટલો ડાયો હતો મારો દીકરો, આજે ગાંડો થઈ ગયો છે એને જલ્દી સારું થઈ જાય તો સારું, બેટા લે ખાઈ લે, પેલો મારે તો આ કે બેટા લે ખાઈ લે, કારણ કે એને માને ખબર છે કે હકીકતમાં છોકરો આવું કરે એમ નથી, પણ આજે ગાંડપણના કારણે આવું કરી રહ્યો છે, માટે એને સંભાળી લેવાનો હોય એમ. લોકસ્થિતિ ભાવનાનું ચિંતન જેને હૃદયસ્થ કર્યું હોય એની સામે કોઈ પણ વ્યક્તિ અનુચિત વર્તન કરે ત્યારે એનું હૃદય આ એક જ પ્રતિભાવ આપે કે હકીકતમાં તો આ પણ એક શુદ્ધ સ્વરૂપી આત્મા છે, આવું કંઈ કરવું એનો સ્વભાવ નથી, પણ અત્યારે એણે પોતાની ઓરિજિનાલિટી સ્વભાવ ગુમાવી દીધો છે. અને કર્મની પરાધીનતા, જેમ પેલાને ગાંડપણની પરાધીનતા છે એમાં કર્મને પરાધીન બનેલો આત્મા આવું કરે છે, માટે એનો તિરસ્કાર કરાય. એને તો વધુ પ્રેમ આપવાનો હોય, એની તો વધુ સંભાળ લેવાની હોય, એની તો માત્ર કરુણા ચિંતવવાની હોય, બાકી એને માટે કંઈ આપણે પણ તિરસ્કાર કરાય નહીં, એની જેવા થવાય નહીં. આ વિચાર જીવો પ્રત્યેના આપણા વ્યવહારને સમ્યક વ્યવહાર બનાવી દીધા વિના રહેશે નહીં, અને વ્યવહાર જેનો સુધર્યો એનું બધું સુધરી ગયા વિના રહેવાનું નથી. લોકસ્થિતિ ભાવનાનું ચિંતન આ રીતે આપણા જીવનને ધન્ય બનાવવાની એક નવી દ્રષ્ટિ અને નવી પગડંડી આપે છે. જીવન તો જીવવાનું છે આ સંસારની અંદર, અને એક વાત સમજી રાખજો કે સંસારમાં વિષમતાઓ તો આવવાની જ, જો વિષમતા ન હોય તો એ સંસાર સંસાર કહેવાય નહીં. ગમે તેવી વિષમતાઓની વચ્ચેથી પસાર થઈએ ત્યારે આ લોકસ્થિતિ ભાવનાનું ચિંતન જો આપણે ન ભૂલીએ તો કોઈ પણ પ્રકારની વિષમતા આપણા ચિત્તને વ્યાકુળ નહીં બનાવી શકે, અને એની વચ્ચે પણ સ્વસ્થ રહીને આપણે પસાર થઈ જઈશું. જીવનની સાચી સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે, વ્યાકુળતાઓને પણ વિદારી દેવા માટે જો કોઈ ઉપાય હોય, સાચી શાંતિનો જો કોઈ માર્ગ હોય તો તે આ 11મી ભાવનાનું ચિંતન છે. આ 11મી ભાવનાનું ચિંતન દુનિયાને હંમેશા એક રંગમંચની રીતે જોજો, અને એવા રંગમંચની ઉપર તમે એક માત્ર શો કરી રહ્યા છો, પાઠ ભજવી રહ્યા છો, એથી વધુ મહત્વ નહીં આપતા. તમે એક નોટ છો રંગમંચને જોવાનો, કર્મસૂત્રધારને જોવાના, અને એ રંગમંચની ઉપર જે કંઈ ભજવાઈ રહ્યા છે એ બધું વાસ્તવિકતાની નાટકના એક પાઠ છે. આટલી દ્રષ્ટિને આપણે કેળવી લેવાની છે, અને એ કેળવી લઈશું તો શાંતિ આપણા માટે સુલભ બનશે. આવી શાંતિ આ ભાવનાના ચિંતન દ્વારા આપણને પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે આજનું પ્રવચન અને 11મી ભાવનાનું ચિંતન આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ.
ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી અયુ મારું નૃત્ય કરે, અયુ મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ઘ રહે, મુજ જીવનનો અર્ઘ રહે. દિન પૂરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ વહે, દેખી દિલમાં દર્દ વહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. માર્ગ ભૂલેલા જીવન પથિક ને માર્ગ ચીંધવા ઉભો રહું, માર્ગ ચીંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગ ની તો એ સમતા ચિત્ત ધરું, કરે ઉપેક્ષા એ માર્ગ ને તો એ સમતા ચિત્ત ધરું વીર પ્રભુ ની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે વીર પ્રભુ ની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે વેર ઝેર ના પાપ તજીને મંગલ ગીતો એ ગાવે વેર ઝેર ના પાપ તજીને મંગલ ગીતો એ ગાવે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે એવી ભાવના નિત્ય રહે એવી ભાવના નિત્ય રહે ક્યારે જવું તું અને ક્યારે જઈ ચઢ્યા અમે ભવના મુસાફિર ભાઈ ભુલારે પડ્યા ક્યારે જવું તું અને ક્યારે જઈ ચઢ્યા અમે ભવના મુસાફિર ભાઈ ભુલારે પડ્યા અમે ભવના મુસાફિર ભાઈ ભુલારે પડ્યા મન ના મિનારા અમે બાંધ્યા તા આબ ઊંચા મન ના મિનારા અમે બાંધ્યા તા આબ ઊંચા સોના ના શિખરો એના તૂટી રે પડ્યા અમે ભવના મુસાફિર ભાઈ ભુલા રે પડ્યા સોના ના શિખરો એના તૂટી રે પડ્યા અમે ભવના મુસાફિર ભાઈ ભુલા રે પડ્યા બિરલા માણેક ને અમે બિરલા માણેક ને અમે પ્રભુ ગણી પૂજ્યા રે બિરલા માણેક ને અમે પ્રભુ ગણી પૂજ્યા રે પથરા થઈને એ તો પંથે નડ્યા અમે ભવના મુસાફિર ભાઈ ભુલારે પડ્યા અમે ભવના મુસાફિર ભાઈ ભુલારે પડ્યા જગદીશ ને જોવા કાજે દસે દિશા આથડ્યા રે જગદીશ ને જોવા કાજે જગદીશ ને જોવા કાજે દસે દિશા આથડ્યા રે આખર જોયું તો એ તો ઘર માં જડ્યા અમે ભવના મુસાફિર ભાઈ ભુલારે પડ્યા ક્યારે જવું તું અને ક્યાં જઈ ચઢ્યા અમે ભવના મુસાફિર ભાઈ ભુલારે પડ્યા અમે ભવના મુસાફિર ભાઈ ભુલારે પડ્યા અમે ભવના મુસાફિર ભાઈ ભુલારે પડ્યા.